समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति नो आपणे स्वाध्याय करी रह्या छीए। एमां कर्ता कर्म अधिकारमां गाथा 142 पछी कळश 69 सुधी आपणे स्वाध्याय कर्यो छे। हवे आगळ एकस्य बद्धो न तथा परस्य चिति द्वयोर्त्वविति पक्षपातौ यस्तत्ववेदी च्युत पक्षपात चास्ति नित्यं खलु चुचितेव। कळसित्तिर ना अर्थमां अहींया कहे छे के जीव कर्मथी बंधायेलो छे एवो एक नयनो पक्ष छे। बद्धो एकस्य न तथा परस्य इति चिति द्वयोः जीव कर्मथी बंधायेलो छे એવો એક નયનો પક્ષ છે અને જીવ કર્મથી બંધાયેલો નથી એવો બીજા નયનો પક્ષ છે। ઇતિ ચિતિ દ્વયો દ્વૌ પક્ષપાતો એટલે કે આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયોના બે પક્ષપાત છે। ભગવાન આત્મા કેવો છે? જ્ઞાન સ્વરૂપ છે। એવા જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને વિશે, એવા ચેતન ભગવાન આત્માને વિશે જે કર્મો જડ છે એ જડ કર્મોથી એ બંધાયેલો છે એવો એક નય પક્ષ છે અને બીજો એવો નય પક્ષ છે કે એ કર્મોથી જડ કર્મોથી બંધાયેલો નથી એવો એક નય પક્ષ છે। એવા ચેતન ભગવાન આત્માને વિશે બે નયોના બે પક્ષપાત છે। ય તત્વેદી ચ્યુત પક્ષપાત તસ્ય નિત્યમ ચિત્ત ખલુ ચિત્ત એવ અસ્તિ એટલે કે જે તત્વવેદી એટલે વસ્તુ સ્વરૂપનો જાણનાર, તત્વનો જાણનાર, તત્વ એટલે વસ્તુ સ્વરૂપ, જીવનું અને જગતનું સ્વરૂપ જે જાણે છે એવો જે તત્વજ્ઞાની છે તે તત્વવેદી પક્ષપાત રહિત છે, તેને નિરંતર ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ જ છે, એને કોઈ પણ પ્રકારનો પક્ષપાત નથી, તેની શ્રદ્ધામાં, તેની દ્રષ્ટિમાં, તેની માન્યતામાં તો હંમેશા ભગવાન આત્મા ચેતન છે, એ ચેતન ચિત્ત સ્વરૂપ જ છે, એ સિવાય બીજો કોઈ નય પક્ષપાત એને નથી। અર્થાત તેને ચિત્ત સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે। જેવો છે ભગવાન આત્મા તેવો જ તેને તો અનુભવમાં આવે છે, એને કોઈ બીજો પક્ષપાત નથી, એને તો નિત્યમ ચિત્ત ખલુ ચિત્ત એવ અસ્તિ, જેવો ભગવાન આત્મા ચેતન સ્વરૂપ છે એવો જ હંમેશા નિરંતર અનુભવાય છે. જ્ઞાનીને તો આમ છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને પણ આમ જ છે. ચોથા ગુણસ્થાનથી ઉપર કોઈ પણ ગુણસ્થાનમાં રહેલા જીવને શ્રદ્ધામાં આમ જ વર્તે છે. એને તો એવા બે નયના પક્ષપાત છે જ નહીં. એટલે એની શ્રદ્ધામાં, એની માન્યતામાં, એના જ્ઞાનમાં એવા કોઈ નયના પક્ષપાત છે નહીં. એ નયના વિકલ્પોથી ઉપર ઉઠીને એટલે અતિક્રમીને ભગવાન આત્મા જેવો છે તેવો જ એને એવા સ્વરૂપે જાણે છે અને અનુભવે છે. અહીંયા નિરંતર અનુભવાય છે એમ શબ્દ મૂક્યા છે. નિત્યમ ચિત્ત ખલુ ચિત્ત એવ અસ્તિ, એવો જ એમને અનુભવમાં આવે છે, એવો જ એમને ખ્યાલમાં આવે છે. એમને બીજા પ્રકારે આત્માનું સ્વરૂપ ખ્યાલમાં આવતું જ નથી. જેવું છે તેવું જ ખ્યાલમાં આવે છે. એના ભાવાર્થમાં અહીંયા કહે છે કે આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહાર નયને ગૌણ કરીને અને શુદ્ધ નયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. સમયસાર દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે અને દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો હોય એ ઠેર ઠેર એમાં દર્શાવવામાં આવ્યું છે. એટલે જ્યારે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા દર્શાવવામાં આવ્યો હોય ત્યારે બધા વ્યવહારથી કરેલા કથનને એ ગૌણ કરીને જ વાત કરવામાં આવી હોય. વ્યવહારથી જેવું નિરૂપણ કરવામાં આવ્યું હોય એવા નિરૂપણને ગૌણ કરીને વાત કરવામાં આવી હોય. મુખ્યતા નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે એની જ હોય. એટલે અહીંયા કહે છે કે આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહાર નયને ગૌણ કરીને અને શુદ્ધ નયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. ચૈતન્યના પરિણામ પરનિમિત્તથી અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે અને જીવને શુદ્ધ ચૈતન્ય માત્ર કહ્યો છે. અત્યાર સુધીની આપણે જેટલી ગાથા કરી એ બધામાં મુખ્યતા તો શુદ્ધ સ્વરૂપની જ રહી છે. નિશ્ચયથી જેવું સ્વરૂપ છે એની જ મુખ્યતા રહી છે. ભૂતાર્થની મુખ્યતા રહી છે. એટલે વ્યવહાર નહીં ને તો ગૌણ કરીને જ બધા કથન કરવામાં આવ્યા છે. એટલે કહે છે કે શુદ્ધ નયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે અને ચૈતન્યના પરિણામ પરનિમિત્તથી અનેક થાય છે. ચૈતન્યના પરિણામ સ્વ તરફ દ્રષ્ટિ કરે છે તો અનેક પ્રકારના નથી થતા. ચૈતન્યના પરિણામ એ સ્વને જ્ઞેય બનાવી અને જ્ઞાન કરે છે ત્યારે એક જ પ્રકારના શુદ્ધ પરિણામ થાય છે. પણ એ પરને નિમિત્ત કરે છે. સ્વનું લક્ષ છોડી અને પરનું નિમિત્ત કરે છે ત્યારે એ પરિણામ વિવિધતાવાળા થાય છે. એ પરિણામમાં વિવિધતા છે એટલે અનેક પ્રકારના થાય છે અને તે સર્વને પહેલેથી જ આચાર્ય ભગવાને એને અસત્ય કયા અથવા તો એને ક્ષણિક કયા અથવા તો એને પર્યાયમાં છે એમ કહ્યું. પણ એ ગમે તે પ્રકારે કહ્યું તે બધું વ્યવહારમાં દર્શાવ્યું અને એને ગૌણ કરી અને નિશ્ચયથી જેવું આત્માનું સ્વરૂપ છે, આત્માના સ્વરૂપના લક્ષ્ય થતા જેવા પરિણામ છે એની જ મુખ્યતા દર્શાવી. એટલે પહેલેથી જ આચાર્ય ભગવાન એવા પરના નિમિત્તથી એટલે પરના લક્ષ્ય થતા પરિણામ છે એને તો ગૌણ કરતા અને એમ જ કહેતા આવ્યા છે અને જીવને શુદ્ધ ચૈતન્ય માત્ર કહ્યો છે. એ રીતે જીવ પદાર્થને શુદ્ધ, નિત્ય, અભેદ, ચૈતન્ય માત્ર સ્થાપીને હવે કહે છે કે આ શુદ્ધ નયનો પણ પક્ષપાત વિકલ્પ કરશે તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહીં પામે. આટલે સુધી આચાર્ય ભગવાને આ વાત કરી, પણ હવે આચાર્ય ભગવાન એમ કહે છે કે શુદ્ધ નિશ્ચયની જે વાત છે એનો પણ જો એ પક્ષપાત કરીને એટલે એના વિકલ્પમાં રહી અને સ્વરૂપમાં જવાનો પ્રયત્ન કરશે તો નહીં એને સ્વરૂપની પ્રાપ્તિ થાય. આ શુદ્ધ નયનો પણ પક્ષપાત વિકલ્પ કરશે તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહીં પામે. એ નયથી ઉપર ઉઠીને અતિક્રમીને એણે પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાનો છે, ત્યારે એ વિકલ્પમાં રોકાવું કે એને લાભદાયી નહીં થાય. ગમે તેવો વિકલ્પ હોય, હું ચેતન છું, હું નાયક છું, હું ત્રિકાળ નાયક છું, એવો કોઈ પણ વિકલ્પ હશે તો એ વિકલ્પનો પક્ષપાત કરશે, એ વિકલ્પને રાખીને, એ વિકલ્પમાં રહીને, વિકલ્પમાં ઉભા રહીને, વિકલ્પમાં ઠેરીને એ પોતાના શુદ્ધ સ્વરૂપનો સ્વાદ નહીં માણી શકે. અશુદ્ધ નહીંની તો વાત જ નથી. અશુદ્ધ નહીંની તો વાત જ શું થાય, એ તો વાત છે જ નહીં. પણ જો કોઈ શુદ્ધ નયનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહીં મટે, તેથી વિતરાગતા નહીં થાય. પક્ષપાત કરશે એટલે એ નયમાં જ માત્ર રહેશે. શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપની કંઈ અહીંયા વિરોધ કરવાની વાત કરી છે એમ નથી. શુદ્ધ નયનો વિષય જેવો છે તેવું જ સ્વરૂપ તો છે જ, એ તો એમ જ છે. નિશ્ચય નહીંથી જે કથન કરવામાં આવ્યું છે એ તો બરાબર જ છે, એમાં કોઈ ફેરફાર નથી. પણ એ બધા કથન માત્રમાં જ રહેશે, એ કથન માત્રમાં જ રહેશે, એવા વિકલ્પમાં જ રહેશે, તો એનું લક્ષ્ય ત્યાંને ત્યાં બહારમાં રહેવાથી, એટલે કે દ્રવ્ય સ્ત્રોતમાં જ રહેવાથી એ પોતાના સ્વરૂપમાં જઈ શકશે નહીં, એનો અનુભવ કરી શકશે નહીં, એટલે કે પોતાના સ્વરૂપના સ્વાદને પામી શકશે નહીં. પક્ષપાતનો અર્થ અહીંયા એવો છે કે વિકલ્પમાં જ રહે, એ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરી અને જે વાત આવી છે એ વાતને વાદ વિવાદમાં લઈ જાય, એમાં ને એમાં જ રહે, એની મુખ્યતા કરી અને કથનો કર્યા કરે, લખાણ કરે, સમજાવે, સમજે, પણ એ બધામાં રોકાઈ રહેશે ત્યાં સુધી એ પોતે પોતાના સ્વરૂપમાં જશે નહીં. એટલે આચાર્ય ભગવાન એમ કહે છે કે વિકલ્પમાં રહ્યો છે ત્યાં સુધી એને શુદ્ધ સ્વરૂપનો સ્વાદ નહીં આવે. અશુદ્ધ નયની તો વાત જ નથી, શુદ્ધ નયની જ વાત છે. શુદ્ધ નયનો વિષય જે છે એવો વિષય એને અનુભવવાનો છે, એવા વિષયની કથની કરવાની નથી, એ વિષયની અંદર એને રોકાઈ રહેવાનું નથી. શુદ્ધ નયનો વિષય જેવો છે એ વિષયનો વિસ્તાર કર્યા કરવાનો એટલા માત્રથી કામ નહીં ચાલે, પણ જેવો વિષય છે, જેવું સ્વરૂપ દર્શાવ્યું છે એવું એણે અનુભવવાનું છે. એટલે અહીંયા કહ્યું કે શુદ્ધ નયનો પણ પક્ષપાત કરશે તો એ પક્ષનો રાગ, વિકલ્પનો રાગ નહીં મટે, તેથી વિતરાગતા નહીં થાય. પક્ષપાત છોડી ચિન્ માત્ર સ્વરૂપ વિશે લીન થયે જ સમયસારને પમાય છે. ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ એની પ્રાપ્તિ થાય છે વિકલ્પને છોડીને. હવે વિકલ્પને છોડીને એટલે શું, કે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપ તરફ ઢળે છે ત્યારે એને વિકલ્પ રહેતા નથી. જ્યારે એ ખરેખર પોતાના સ્વરૂપ તરફ ઢળે છે અને એ વખતે એ સ્વરૂપને અનુભવે છે તો એ વખતે એને વિકલ્પ નથી. જે સમયે સ્વરૂપને અનુભવે છે એ સમયની પર્યાય શુદ્ધ પર્યાય છે, નિર્મળ પર્યાય છે, એમાં દ્વેત નથી. જેનો અનુભવ એને થાય છે એ અનુભવ અને અનુભવ કરનારો એ બે વચ્ચે બેપણું પણ નથી, એ એક રૂપતા વર્તે છે. ત્યારે કોઈ વિકલ્પ હોતો નથી, ત્યારે કોઈ વિકલ્પ હોતા નથી. એ અનુભવની દશા છે, અનુભવના કાળે કોઈ વિકલ્પ હોતા નથી. એટલે વ્યવહારથી સમજાવવા માટે એમ કહેવામાં આવ્યું કે શુદ્ધ નયનો પણ પક્ષપાત છોડીને, એવા વિકલ્પને છોડીને, માત્ર ચેતન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને વિશે એ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં લઈ જઈને લીન થશે ત્યારે એ એવા શુદ્ધ સ્વરૂપને પામશે. માટે શુદ્ધ નયને જાણીને તેનો પણ પક્ષપાત છોડી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી સ્વરૂપ વિશે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી વિતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે. શું કહ્યું? એક સાથે ચાર વાત કરી દીધી. માટે શુદ્ધ નયને જાણીને, જો શુદ્ધ નયને જાણ્યા વિના તો ચાલશે નહીં. શુદ્ધ નયને પહેલા એને જાણવો તો પડશે. શુદ્ધ નયને જાણવો એટલે શુદ્ધ નયના વિષયને પણ જાણવો. શુદ્ધ નયને જાણવો એટલે શુદ્ધ નયનો વિષય શું છે અને એ કેવો છે એનું જ્ઞાન તો યથાર્થ બરાબર કરવું જ પડશે. એ વિના તો આગળ વાત ચાલશે જ નહીં. એટલે શુદ્ધ નયને જાણીને પણ પછી એ માત્ર દ્રવ્યશ્રુત છે, એ વિકલ્પ સહિત છે, તો એવા વિકલ્પનો પક્ષપાત છોડીને, એવા વિકલ્પનો પક્ષપાત છોડીને જેવું જાણ્યું છે, જેવું શુદ્ધ નય દ્વારા જાણ્યું છે, એવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાનો. એટલે કહે છે કે પછી પક્ષપાત છોડીને શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવો. અને એમ અનુભવ કરશે પછી એ જ સ્વરૂપને વિશે પોતે વધારે એકાગ્રતા કરશે, સ્વરૂપ વિશે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરે. એટલે એમાં વિશેષતાથી એકાગ્રતા થાય છે એટલે નિશ્ચય ચારિત્ર પ્રાપ્ત થાય છે. અને એ વિતરાગી દશા છે, એ વિતરાગી દશા છે અને આ જ માર્ગ છે. આવી વિતરાગ થી પર્યાય પ્રગટ કરવી એ જ મોક્ષનો માર્ગ છે. આત્માનું એવું જ સ્વરૂપ છે, આત્માનું વિતરાગી સ્વરૂપ છે, એટલે એવી વિતરાગી દશાને પ્રાપ્ત કરવી એ સહજ છે. તો અહીંયા શ્લોક 70મો આપણે પૂરો કરીએ છીએ. હવે 70થી શરૂ કરીને બધા જ 20 શ્લોકમાં આ જ પ્રમાણે વાત કરવામાં આવી છે. એમાં એક પછી એક જુદી જુદી વસ્તુને લેવામાં આવી છે. 71ની અંદર મૂંઢતાની વાત કરી છે, જીવની મૂંઢતાની મોહી પણ આની વાત કરવી છે. તો કળશ 71 આપણે લઈએ. એમાં અહીંયા કહે છે કે એકસ્ય મૂઢો ન તથા પરસ્ય ચિતિ દ્વયોર્દ્વાવિતિ પક્ષપાતો યસ્તત્વવેદી ચ્યુત પક્ષપાત શાસ્તિત નિત્યમ ખલુ ચિચ્ચિત દેવ. 71મા કળશમાં અહીંયા કહે છે કે મૂંઢ એકસ્ય, એટલે જીવ મૂંઢ મોહી છે એવો એક નયનો પક્ષ છે. જીવ મોહી છે, મૂંઢ છે એવો એક નયનો પક્ષ છે. અને ન તથ પરસ્ય, એટલે કે જીવ મૂંઢ મોહી નથી એવો બીજા નયનો પક્ષ છે. ઇતિ ચિત્તિ દ્વયો દ્વૌ પક્ષપાતૌ ય તત્વવેદી ચ્યુત પક્ષપાત. જીવ મૂંઢ મોહી છે એવો એક નયનો પક્ષ છે અને જીવ મૂંઢ મોહી નથી એવો બીજા નયનો પક્ષ છે. આમ ચિત્ત સ્વરૂપ જીવને વિશે બે નયના બે પક્ષપાત છે. જે તત્વવેદી પક્ષપાત રહિત છે તસ્ય નિત્યમ ચિત્ત ખલુ ચિત્ત એવ અસ્તિ. જે તત્વવેદી, જે જ્ઞાની, જે સ્વરૂપને યથાર્થ જાણનારો તત્વજ્ઞાની તત્વવેદી પક્ષપાત રહિત છે, નયોના પક્ષપાત રહિત છે, તેને નિરંતર હંમેશા ચિત્ત સ્વરૂપ જીવ, ચેતના સ્વરૂપ ભગવાન આત્મા ચિત્ત સ્વરૂપ જ છે. અર્થાંત ચિત્ત સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે. એટલે અહીંયા બે નયક લીધા કે જીવ મૂંડ છે એવો એક નય અને બીજો નય જીવ મૂંડ નથી. જો મૂંડ છે એમ કહેવામાં આવે એટલે સ્વાભાવિક છે કે બીજો નય હોય જ એની સાથે, કે જીવ મૂંડ નથી. કોઈ અપેક્ષાએ જીવને મૂંડ કયો હોય એવો જો નય હોય તો એ વ્યવહાર નયનું કથન છે, અને નિશ્ચય નયથી જીવ મૂંડ નથી એમ જ બીજું કથન હંમેશા સાથે હોય જ. પણ એ બંને નય એક શુદ્ધ છે એક અશુદ્ધ છે, એક નિશ્ચય નય છે એક વ્યવહાર નય છે, એવા નયોની સાથે વિકલ્પ રહ્યો છે. તો એ વિકલ્પમાં જ જ્યાં સુધી જીવ રોકાયો છે ત્યાં સુધી એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરી શકતો નથી. પરંતુ જે જ્ઞાની છે જે સમ્યક દ્રષ્ટિ છે એ એવા નય પક્ષ એવા વિકલ્પોને વિશે એવા શુભાશુભ ભાવને વિશે એવી કલ્પનાને વિશે એ રોકાતો નથી એ અટકતો નથી એટલે એને કોઈ પક્ષપાત હોતા નથી. એ જેમ છે તેમ સ્વરૂપને જાણે છે અનુભવે છે, એને સમ્યક દર્શન છે સમ્યક જ્ઞાન છે અને અંશે ચારિત્ર છે એટલે એની દશા એ નયોથી ઉપર વધીને નયોને અતિક્રમીને જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ અનુભવમાં પ્રાપ્ત થયું છે એટલે શ્રદ્ધા અને જ્ઞાન એમ જ વર્તે છે. પણ જેને એવું જ્ઞાન નથી જેને અનુભવ સહિત એવી દશા નથી એને તો હજી નયના પક્ષપાત છે, એ ક્યાંક કોઈક નયમાં રોકાઈ રહ્યો છે. જો એક નયમાં રોકાઈ રહ્યો છે તો એને બીજો નય છોડ્યો છે, અને બીજા નયમાં રોકાઈ રહ્યો છે તો પહેલો નય છોડ્યો છે, અથવા તો એ બંને નયમાં રોકાઈ રહ્યો હોય. પણ છેવટે તો એ વિકલ્પમાં જ છે. એવા વિકલ્પોથી રહિત થઈ અને જે પોતે પોતાના સ્વરૂપને જેમ છે તેમ જાણે છે એ જ એ સમ્યક દ્રષ્ટિ છે, એ જ જ્ઞાની છે. 71 પછી આપણે 72મો કળશ લઈએ, એમાં રક્તતાની વાત કરી છે. એકસ્ય રક્તો ન તથા પરસ્ય ચિત્તિ દ્વયોર્દ્વાવિતિ પક્ષપાતૌ યસ્તત્વ એદી ચ્યુત પક્ષપાત સ્યાતિત નિત્યમ ખલુ ચિચિદેવ. 71મા કળશમાં વાત કરી તે પછી એ જ પ્રમાણે 72મા કળશમાં રક્તતાની વાત કરે છે. રક્તપણું એમાં રાગી થવું, એમાં રાગી થવું એ રક્તપણું છે. તો શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે એક નય એવો છે કે જેમાં જીવ રાગી છે એમ માન્યતા કરવામાં આવી છે. રક્ત એકસ્ય એટલે જીવ રાગી છે એવો એક નયનો પક્ષ છે, અને એની સામે જીવ રાગી નથી એવો બીજા નયનો પક્ષ છે. આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે ચેતન ભગવાન આત્મા વિશે બે નયના બે પક્ષપાત છે, અને જે જ્ઞાની તત્વવેદી આવા પક્ષપાતથી રહિત છે તેને હંમેશા ચિત્ત સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થાય છે. એટલે ભગવાન આત્માને રાગી પણ નથી માનતો અને ભગવાન આત્માને અરાગી પણ નથી માનતો. કે રાગી હોવું એ આત્માના સ્વરૂપમાં નથી, જીવના સ્વરૂપમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એ રાગી થાય. તો પછી કોઈ અપેક્ષાથી એને રાગી કહ્યો એટલે સીધી વાત છે કે પછી એને અરાગી કહેવો તો પડે જ, કેમ કે જે એના સ્વરૂપમાં નથી એવી વાત કોઈ અપેક્ષાથી કરી હોય વ્યવહાર નહીંથી જો જીવને રાગી કહ્યો હોય તો એની સામે નિશ્ચય નહીંથી એ રાગી નથી એમ તો કહેવું જ પડે. પણ ખરેખર તો એ રાગી નથી એમ કહેવાનો પ્રશ્ન ક્યારે ઉપસ્થિત થયો કે કોઈકે એને રાગી કહ્યો માટે પ્રશ્ન ઉપસ્થિત થયો? ભગવાન આત્માને તો ન રાગીપણું છે કે ન અરાગીપણું છે, એ તો શુદ્ધ ચેતન ભગવાન આત્મા છે તો એવો જ છે. અનેક પ્રકારે જીવના વર્ણન કરવામાં આવે અને એમાં પછી એ વર્ણન જે કરવામાં આવ્યું છે એને સીમા છે કે એ અમુક અપેક્ષાથી આ કહેવામાં આવ્યું છે કે પર્યાયમાં છે એ કારણે એમ કહેવામાં આવ્યું છે, એ ભેદ કરીને એમ કહેવામાં આવ્યું છે. આમ કરી અને પછી ખરેખર શું છે એટલે કે નિશ્ચય નહીંથી તો એ પ્રમાણે નથી એમ જણાવવામાં આવે. એટલે દરેક જગ્યાએ એક પક્ષ એક નય એવો હોય કે જે જીવને અમુક પ્રકારે કહેતો હોય એવો વ્યવહાર નય હોય, અને એની સામે એ ભૂલને સુધારનારો, એ ભૂલ એટલા માટે કે કોઈ એને સર્વથા એ પ્રમાણે માની ન લે એટલે એની સાથે એને સ્પષ્ટતા કરવી જ પડે. જીવને રાગી કહ્યો હોય તો એની સાથે સ્પષ્ટતા કરવી જ પડે કે ના, ભગવાન આત્મા ખરેખર નિશ્ચયથી રાગી નથી, એ તો પર્યાયમાં રાગીપણું છે. ભગવાન આત્મા ખરેખર બંધાયેલો નથી, બંધાયેલી સ્થિતિ જે છે એ તો પર્યાયમાં છે, ભગવાન આત્મા ખરેખર તો બંધાયેલો નથી. એટલે દરેક વસ્તુ જે દર્શાવવામાં આવી છે જે એ પર્યાયમાં છે એમ કરી અને એની સ્પષ્ટતા કરતા નિશ્ચય નહીંથી શું હોય, અથવા તો શુદ્ધ નહીંના વિષયભૂત ભગવાન આત્માનું કેવું સ્વરૂપ હોય એ તો આપવું જ પડે. કેમ કે જે જે રીતે આત્માનું નિરૂપણ કરવામાં આવે એને કોઈ એક અપેક્ષા છે એ એકાંતે એ વાત નથી, એ દર્શાવવા માટે બીજો નય સાથે કહેવો જ પડે. અને એવું જો કરવામાં ના આવે, જો એવું ન કરવામાં આવે તો માત્ર એક જ નયથી જો વસ્તુનું સ્વરૂપ જોવામાં આવે તો મોટો અનર્થ થઈ જાય. એટલા માટે દરેક જગ્યાએ એમ આવશે જ વાત કે એ રાગી છે તો તરત જ બીજા નહીંથી રાગી નથી, શુદ્ધ નહીંથી રાગી નથી એમ વાત આવવાની જ છે. એટલે આ રીતે અનેક પ્રકારે ભગવાન આત્મા વિશે જે વાત કહેવાય છે એ બધાની સ્પષ્ટતા કરતો બીજો નય છે. પણ આ એક નય છે એને સુધારને કહેવા માટે આ બીજો નય દર્શાવવામાં આવ્યો છે. પણ એવા નય રૂપે ભગવાન આત્મા તો નથી, ભગવાન આત્મા તો એ બધા નયોથી પર છે. આ વાતની સમજ અહીંયા તો આચાર્ય ભગવાન આપણને આપે છે. આચાર્ય ભગવાન આપણને એ સમજ આપે છે કે એ બધા નયોથી જુદો ભિન્ન ભગવાન આત્મા છે. આ તો બધું સમજવામાં કહેવામાં આવ્યું છે, એનાથી જુદો છે. એ અનુભવનો વિષય છે, એ કથનનો વિષય નથી, એ વાણીનો વિષય નથી. એ કથનીમાં ના આવે એવો ભગવાન આત્મા છે, એ અનુભવ ગમ્ય છે. શરૂઆત સમયસારની એ રીતે કરવામાં આવી. નમો સમય સારાય, કેવા સમય સારને નમસ્કાર કર્યા? નમો સમય સારાય, શુદ્ધ આત્માને નમસ્કાર. પણ કેવા? નમો સમય સારાય, સ્વાનુભૂત્યા ચકાસશે, સ્વથી અનુભવમાં આવે એવો. એ કથનીમાં આવે એવો ભગવાન આત્મા નથી. એટલે કથની કરીને વાત જે કરવામાં આવી ત્યાં ભેદરૂપ વાત કરવામાં આવી હોય એટલે વ્યવહાર નયના કથન થયા. તો પછી નિશ્ચય નહીંથી શું હોય એ પણ દર્શાવવામાં આવ્યું. પણ એ નિશ્ચય નહીંથી જે દર્શાવવામાં આવ્યું એ પણ કથનમાં આવ્યું છે. એટલે કથન કરવાથી કંઈ ધર્મ થતો નથી. કથન માત્રથી પંડિતાઈ થાય, બીજાને સમજાવી શકાય. બીજો પણ જો એનું ઉપાદાન હોય તો સમજે, બાકી બીજાને કોણ સમજાવે? એક બીજાને સમજાવે એમ તો છે જ નહીં. પણ વ્યવહારથી આપણે કહીએ કે બીજાને સમજાવવા માટે એવી કથની કરવામાં આવે, લખવા માટે એમ લખાણમાં લેવામાં આવે. પણ એ બધું શું છે? એ બધું છેવટે શું છે? એ શબ્દ છે, કલ્પના છે, વિકલ્પ છે, એ અનુભવ નથી. અહીંયા એમ કહે છે કે વિકલ્પ જાળને તોડીને, એ અનેક પ્રકારના વિકલ્પોને છોડીને તું તારા સ્વરૂપનો અનુભવ કર. અને જ્ઞાની પુરુષોએ તો જેવો છે એવો ભગવાન આત્માને અનુભવ્યો છે. કે કથની કરી છે એમ નથી, કથનમાં કહ્યું છે, કયા કર્યું છે એમ નથી. આ કે અમૃતચંદ્રાચાર્ય ભગવાને કે કુનકુંદાચાર્ય ભગવાને કે અમિત ગતિજી આચાર્ય ભગવાને કે યોગીન્દ્ર દેવે આ બધું માત્ર કહ્યું છે, કથનીમાં કહ્યું છે એમ નથી, એમણે તો અનુભવ્યું છે. પણ અનુભવની વાત તો શબ્દમાં આવતી નથી ને. એટલે આચાર્ય ભગવાન આપણને એમ કહે છે કે ભાઈ તું એવો અનુભવ કર, તું આ શબ્દોની જાળમાં, આ વિકલ્પોની જાળમાં તું રોકાઈ નહીં રહે, એમ સમજાવ્યું છે. કેટલી કરુણા! કરુણાની પણ કોઈ હદ હોય કે ન હોય? ઘણી વાર આંખમાં આંસુ આવી જાય છે. અરે, આ મહાપુરુષો ને કેટલો બધો વિચાર આવ્યો કે આ માણસ બિચારો આ વિકલ્પમાં ફસાઈ ન જાય, ત્યાં અટકી ન જાય. એટલે લાવ આ વાત પણ એને કહી દઉં. કેટલી કરુણા! અરે પ્રભુ, આવી કરુણા! પોતે જે અનુભવ કર્યો છે એને કઈ રીતે કરવો, બધો માર્ગ દર્શાવતા દર્શાવતા એમને મનમાં વિકલ્પ એવો આવ્યો કે આ બિચારો આ સમજતા સમજતા આમાં આમાં ક્યાં કટવાઈ ન જાય, એટલા માટે લાવ અને આ પણ કહું. અને અમૃતચંદ્રાચાર્ય ભગવાનને તો કેટલી બધી કરુણા જાગી. એમણે તો પછી એના વિશે 20 પ્રકારે વાત કરી અને આપણને જણાવ્યું કે ભાઈ જો આ રીતે અનેક પ્રકારે એ નયના જોડકા બને છે. એમ 20 પ્રકારના એમને જોડકા બનાવીને આપણને સમજાવ્યું કે આ બધાથી ઉપર ઉઠી અને તું ભગવાન આત્માનો અનુભવ કર. કેટલી કરુણા! મહાપુરુષોની કરુણા ને પણ સીમા નથી, સીમા રહિત. આપણા સદભાગ્ય કે આપણને આવું સમયસર મળ્યું અને ગુરુદેવે આપણને સમજાવ્યું. અદભુત વાત છે. એ જ રીતે અહીંયા કળશ 73 ની અંદર વાત આગળ કરે છે કે એકસ્ય દુષ્ટો ન તથા પરસ્ય, એટલે એમાં પણ એ જ પ્રકારે આખો શ્લોક છે, પણ એમાં 73 ની અંદર અહીંયા શું કહે છે કે દ્વેષ, જીવ દ્વેષી છે એવો એક નય છે, તો એની સામે બીજો નય એવો જ હોય કે જીવ દ્વેષી નથી. પર્યાયમાં એને દ્વેષ થાય છે એટલે એ અપેક્ષાએ જીવને દ્વેષી કહ્યો કે દ્વેષી છે, પણ ક્યારે કે જયારે એવી પર્યાય થઈ છે ત્યારે એ વખતે એ દ્વેષી છે, પણ કે આત્માનું સ્વરૂપ કંઈ એવું દ્વેષી નથી. એ ક્રોધી છે તો કે આત્માનું સ્વરૂપ કંઈ ક્રોધી થોડું છે, એમાં કોઈ ગુણ નથી કે જેને લીધે થઈને એને ક્રોધ થાય. એ માની છે કે લોભી છે કે કંઈ પણ જે કહેવામાં આવે એ બધું એ પર્યાયમાં છે, એ સમયની એ પર્યાયમાં છે, એ વખતે એ જીવ નું અશુદ્ધ ઉપાદાન છે અને એવી એ પર્યાય જીવની થઈ છે, પણ એનું સ્વરૂપ એવું નથી. એટલે તરત જ એને સુધારીને કહેવામાં આવે કે ભાઈ એ જે કહેવામાં આવ્યું એ વ્યવહાર નયનું કથન છે. જીવને દ્વેષી કયો એ તો વ્યવહારથી કહેવામાં આવ્યો છે, એ વ્યવહાર નયનું કથન છે, પણ નિશ્ચય નહીંથી તો ભગવાન આત્મા તો દ્વેષી હોય જ નહીં. ભગવાન આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેથી એ દ્વેષી થાય, એટલે એમ કરી અને નિશ્ચય નયનું કથન કરવામાં આવ્યું. હવે ભગવાન આત્મા દ્વેષી કહ્યો એટલે એની સામે બીજા નયને અદ્વેષી તરીકે લેવામાં આવ્યો, પણ જો દ્વેષી કયો જ ન હોત તો અદ્વેષી છે એવો શુદ્ધ નિશ્ચય નયના કથન કરવાની વાત જ ઉપસ્થિત થાત નહીં, તો એ પ્રશ્ન જ હતો નહીં. પણ કયો માટે અહીંયા સામે બીજો નય એવો જ આવ્યો કે એ દ્વેષી નથી. પણ એ વાતમાં રહેવાથી, એવા વિકલ્પમાં રહેવાથી ભગવાન આત્માનો અનુભવ નહીં થાય કે જીવ દ્વેષી નથી, જીવ ક્રોધી નથી, કે જીવ દુષ્ટ નથી, એમ કહેવાથી કઈ આત્માનો અનુભવ થશે નહીં. એટલે એવા બંને નયોના પક્ષપાતને છોડીને જ્ઞાની પુરુષ પક્ષપાત રહિત થઈને નિરંતર હંમેશા પોતાના જ્ઞાન સ્વભાવને જ અનુભવે છે. આગળ 74 ની અંદર પછી કહે છે કે જીવ કરતા છે એવો એક નય છે, અને પછી એની સામે જીવ કરતા નથી એવો બીજો નયનો પક્ષ છે. જીવને કરતા પણ હોય જ નહીં, જીવ કોનો કરતા થાય, પોતે પોતાના જેવો સ્વભાવ છે એવા સ્વભાવમાં એ રમણતા કરે છે, તો એને કહેવું હોય તો એમ કહેવાય કે પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે, બાકી જીવ કોઈ પરનો તો કરતા છે જ નહીં. પર ભાવનો પણ કરતા નથી, પરને લક્ષ્ય થતા વિભાવ ભાવ છે એનો પણ એ કરતા નથી, એટલે કરતા છે જ નહીં, જીવનું એવું જ સ્વરૂપ છે. પણ એવા બંને નયો, એવા બંને નયોથી ઉપર ઉઠીને ભગવાન આત્મા ચેતન સ્વરૂપ છે એવો જ સૌને અનુભવ થાવ. આગળ 75 શ્લોકમાં કહે છે કે જીવ ભોગતા છે એવો એક નય છે, અને જીવ ભોગતા નથી એવો બીજો નય છે. ભગવાન આત્માને શું ભોગવવું છે? ભગવાન આત્માને તો પોતે પોતાના સ્વરૂપમાંથી આવતો અવ્યાબાધ આનંદ જ ભોગવવો છે, બીજું કંઈ ભોગવવું છે નહીં. એટલે ખરેખર ભગવાન આત્મા કંઈ ભોગવતો નથી, પોતે પોતાના સ્વરૂપમાં રહે છે, એવો જ એનો સ્વભાવ છે, એવું જ એનું સ્વરૂપ છે. એટલે એવા નય પક્ષોથી અતિક્રમીને પોતાના સ્વરૂપની એને પ્રાપ્તિ થાવ. 76 કળશમાં અહીંયા કહે છે કે જીવ જીવ છે એવો એક નયનો પક્ષ છે, અને જીવ જીવ નથી એવો બીજા નયનો પક્ષ છે, એમ કરી અને બે નય અહીંયા દર્શાવવામાં આવ્યા છે. એમાં પણ એમ જ છે, એવા નયોને છોડીને ભગવાન આત્માનો અનુભવ કરવો એની જ અહીંયા વાત કરવામાં આવી છે. કોઈ અપેક્ષાએ એને જીવ કહ્યો અને કોઈ અપેક્ષાએ જીવ ના કહ્યો એવી વાત હોય ત્યારે એને સુધારી લેવામાં આવ્યું છે. જે જીવ નથી એમાં એને જીવ તરીકે કહેવામાં આવ્યો હોય ત્યારે પછી કહ્યું હોય કે એ રીતે એ અપેક્ષાથી એમ કથન છે, પણ કોઈ પણ કથન કરવામાં આવ્યું છે તો એ કથન માત્ર છે, એવા વિકલ્પથી રહિત થઈ અને ભગવાન આત્મા ચેતના સ્વરૂપ છે એમ જ અનુભવ કરવો. આગળ 77 કળશમાં કહે છે કે જીવ સૂક્ષ્મ છે એવો એક નયનો પક્ષ છે, અને જીવ સૂક્ષ્મ નથી એવો બીજા નયનો પક્ષ છે. નિશ્ચય નહીંથી જીવને સૂક્ષ્મ કહ્યો છે, વ્યવહાર નહીંથી અહીંયા જીવને અસૂક્ષ્મ કહ્યો છે, જીવને અજીવ કહ્યો છે એમાં પણ એમ જ છે. એક નહીંથી જીવને જીવ કયો છે અને બીજા કોઈ નહીંથી એને અજીવ કયો છે. એ જ પ્રમાણે 78મા કળશની અંદર અહીંયા જીવ હેતુ કારણ છે એવો એક નયનો પક્ષ છે અને જીવ હેતુ કારણ નથી એવો બીજા નયનો પક્ષ છે. આગળ 79મા કળશમાં જીવ કાર્ય છે એવો એક નયનો પક્ષ છે અને જીવ કાર્ય નથી એવો બીજા નયનો પક્ષ છે એમ અહીંયા કહેવામાં આવ્યું છે. તો એવા નયથી અતિક્રમીને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરો એમ અહીંયા આચાર્ય ભગવાન કહે છે. આગળ 80મા કળશમાં જીવ ભાવ છે એવો એક નયનો પક્ષ છે અને બીજામાં કહે છે કે જીવ ભાવ નથી એવો એક નયનો પક્ષ છે. તો એવા વિકલ્પોથી રહિત થઈ અને ભગવાન આત્મા જેવો છે તેવો અનુભવવો. 81મા કળશમાં કહે છે કે જીવ એક છે એવો એક નયનો પક્ષ છે અને જીવ એક નથી એવો બીજા નયનો પક્ષ છે. જીવને અનેક રૂપ કયો હોય તો પછી સમજાવવું પડે કે જીવ અનેક નહીં પણ એક રૂપ છે, એક જ છે, અનેક નથી. અનેકપણું એને પર્યાયમાં ક્યાંક બતાવ્યું હોય એટલે પછી કહેવાય કે એ પર્યાયમાં છે, જીવ ખરેખર દ્રવ્ય અપેક્ષાએ તો એક જ છે. આગળ 82ની અંદર જીવ શાંત એટલે અંત સહિત, સ અંત, અંત સહિત છે અને જીવ અંત સહિત નથી એમ બે નય પક્ષ દર્શાવ્યા છે. જીવ અંત સહિત, જીવને અંત હોય જ નહીં, અંત સહિત નથી. જીવ સ અંત, અંત સહિત છે એવો એક નયનો પક્ષ છે અને બીજો પક્ષ કહે છે કે જીવ શાંત નથી એટલે અંત સહિત નથી. એ બંને વિકલ્પ રૂપે છે. ભગવાન આત્મા નિત્ય ભગવાન છે, ચેતન છે, એ નયોથી રહિત છે. આગળ 83માં કહે છે કે જીવ નિત્ય છે અને જીવ નિત્ય નથી. પર્યાયમાં બદલાવાહનપણું છે એટલે જીવ નિત્ય નથી અને દ્રવ્ય અપેક્ષાએ જીવ નિત્ય છે. આગળ 84માં જીવ વાચ્ય અર્થાંત વચનથી કહી શકાય એવો, જીવ વચનથી કહી શકાય એવો છે અને બીજા નયથી કહે છે કે જીવ વચનથી કહી શકાય, વચન ગોચર નથી, જીવ વચન ગોચર નથી. જીવનું વર્ણન કરવામાં આવે એ અપેક્ષાથી જીવ વચન ગોચર છે એમ કહ્યું હોય અને અનુભવની અપેક્ષાથી જોઈએ જીવ છે તે વચન ગોચર નથી. અનુભવની રીતે વિચાર કરીએ તો જીવ અનુભવ ગોચર છે, વચન ગોચર નથી. આગળ કહે છે 85માં કે જીવ નાના રૂપ છે. જીવ નાના રૂપ છે એટલે એક પ્રકાર અને નાના રૂપ નથી એટલે અનેક પ્રકાર, એનો અર્થ એવો થાય છે. નાના રૂપ છે એટલે એક પ્રકારે છે અને જીવ નાના રૂપ નથી એટલે અનેક પ્રકારે છે, એક પ્રકારે નથી. તો ત્યાં પણ એવા વિકલ્પોથી રહિત ભગવાન આત્મા છે. 86મા કળશમાં જીવ ચેત્ય છે એવો એક નય છે અને જીવ ચેત્ય નથી એવો બીજા નયનો વિકલ્પ છે. ચેત્ય એટલે જાણવા લાયક એમ કહેવાય. જીવ ચેત્ય છે એટલે ચેતવા યોગ્ય. અને એના પછી 87માં કહે છે કે જીવ દ્રશ્ય દેખાવા યોગ્ય છે અને દેખાવા યોગ્ય નથી. તે પછી જીવ વેદ્ય એટલે વેદાવા યોગ્ય છે અને જીવ વેદાવા યોગ્ય નથી. અને તે પછી છેલ્લે 89માં કહે છે કે ભાત, ભાત એટલે પ્રકાશમાન અર્થાંત વર્તમાન પ્રત્યક્ષ છે એવો એક નયનો પક્ષ છે અને જીવ ભાત નથી એટલે પ્રત્યક્ષ થાય એવો નથી. આ પ્રમાણે આ 20 રીતે આ નયના વિકલ્પો જણાવ્યા કે બદ્ધ અબદ્ધ મૂંડ અમૂંડ રાગી અરાગી દ્વેષી અદ્વેષી કરતા અકર્તા ભોગતા અભોગતા જીવ અજીવ સૂક્ષ્મ સ્થૂળ કારણ અકારણ કાર્ય અકાર્ય ભાવ અભાવ એક અનેક શાંત અનંત નિત્ય અનિત્ય વાચ્ય અવાચ્ય નાના અનાના ચેત્ય અચેત્ય દ્રશ્ય અદ્રશ્ય વેદ અવેદ્ય ભાત અભાત વગેરે નયોના પક્ષપાત છે. જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવક્ષાપૂર્વક તત્વનો વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે તે પુરુષને ચિત્ત સ્વરૂપ જીવનો ચિત્ત સ્વરૂપે અનુભવ થાય છે. એટલે આ 89ની વાત જે છે એ ત્યાં આ રીતે પૂરી કરી છે, જે 20 પ્રકારે વાત કરી અને એ રીતે પૂરી કરી. એમાં મુખ્યતા એ છે કે જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવક્ષાપૂર્વક તત્વનો વિચાર કરે, વિવક્ષાપૂર્વક તત્વનો વિચાર કરે એટલે એનો વિસ્તાર જેમ છે તેમ યથાર્થ સમજીને કરે અને એમ એ વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરે, એ સમજ્યા પછી એનો નિર્ણય કરે અને પછી એ નિર્ણય પછીથી એ નયોના પક્ષપાતને છોડી દે, પછી એ વિકલ્પને છોડે. વિકલ્પને પહેલાથી જ છોડીને બેસી જશે અને આવા કોઈ નય વિશે વિચારશે જ નહીં કે કોઈ પણ નય પ્રમાણે કઈ રીતે કથન કહેવામાં આવ્યું છે, એનો જો વિચાર જ નહીં કરે તો એને જ્ઞાન ક્યાંથી થશે? દ્રવ્યશ્રુતના અભ્યાસ વિના એ આગળ શું કરશે? દ્રવ્યશ્રુતનો અભ્યાસ તો જરૂરી છે. કોઈ પણ નય દ્વારા કઈ રીતે કથન કરવામાં આવ્યું છે એને જેમ છે તેમ સમજવાનું, એ કથન અનુસાર એનો વિસ્તાર કરીને એને સમજીને તત્વનો જેવો છે તેવો નિર્ણય કરશે, વસ્તુ સ્વરૂપનો જેવો છે તેવો નિર્ણય કરશે અને પછીથી એ નયોમાં રોકાઈ નહીં રહે એમ કહેવું છે. એવો નિર્ણય થયા પછીથી એ નયોના પક્ષપાતને છોડે છે, તે પોતે પોતાના જ્ઞાન સ્વભાવી આત્માનો અનુભવ કરે છે. જીવમાં અનેક સાધારણ ધર્મો છે પરંતુ ચિત્ત સ્વભાવ ભાવ તેનો પ્રગટ અનુભવ ગોચર અસાધારણ ધર્મ છે, તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિત્ત સ્વરૂપ કહ્યો છે. સાધારણ ધર્મો તો બીજામાં પણ હોય, જીવમાં સાધારણ ધર્મ કયા એટલે જે બીજામાં પણ છે, બીજા દ્રવ્યમાં પણ છે અને જીવમાં પણ છે એવા પણ ધર્મો છે, પરંતુ અહીંયા ચિત્ત સ્વભાવને કેમ મુખ્ય કરીને એક વાત કરવામાં આવી? દરેક ગાથામાં પોતે પોતાના ચિત્ત સ્વભાવ ભગવાન આત્માનો અનુભવ કરશે એવી વાત જે કરવામાં આવી એટલા માટે કે એ અસાધારણ છે. ચિત્ત સ્વભાવ તેનો એ અસાધારણ ધર્મ છે, અનુભવ ગોચર અસાધારણ ધર્મ છે, તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિત્ત સ્વરૂપ કહ્યો છે. હવે આ 89માં જે વાત કરી ત્યાર પછીથી હવે આગળ વાત કરે છે. શ્લોક 89 પછી શ્લોક 90ની અંદર સ્વેચ્છા સમુચ્છ ચલદન પ્રકૃતિ કલ્પજાલા મેવમ વ્યતીત મહંતી નય પક્ષ કક્ષામ અંતર્બહિર સમરસૈકર રસ સ્વભાવમ સ્વમ ભાવમે એકમ ઉપયાત તેનું અનુભૂતિ માત્રમ. હવે એ 90માં કળશમાં આ વાતને એ સમેટે છે અને એના અર્થમાં અહીંયા કહે છે કે એવમ સ્વેચ્છા સમુચ્છદ અનલ્પ વિકલ્પ જાલામ, એટલે એ પ્રમાણે જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઉઠે છે એવી મહતી મોટી નયપક્ષ કક્ષામ વ્યતિત્ય તત્વભેદી, એટલે એવી મોટી નયપક્ષ કક્ષાને નયપક્ષની ભૂમિકાને ઓળંગી જઈ તત્વવેદી જ્ઞાની અંતઃ બહિ સમરસ ઐક રસ સ્વભાવમ સમતા રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા અનુભૂતિ માત્રમ એકમ સ્વયં ભાવમ અનુભૂતિ માત્ર એક પોતાના સ્વભાવ પોતાના ભાવને સ્વરૂપને ઉપયાતી એટલે પામે છે. આ 20 ઉપર કળશ ગયા એ પ્રમાણે જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઉઠે છે, બહુ વિકલ્પની જાળો આપોઆપ ઉઠે છે એટલે કે એ અનેક પ્રકારે એનું સ્વરૂપ વિચારે છે એટલે એવા અનેક પ્રકારના વિકલ્પો એને થાય છે, વિકલ્પો આપોઆપ ઉઠે છે. એને કોઈ વિકલ્પ કરાવે છે એમ નથી, કોઈ કર્મની ઉપાધિને કારણે કર્મના ઉદયને કારણે એને વિકલ્પ કરવા પડ્યા એમ નથી, એ વિકલ્પોમાં પોતે એ રહ્યો છે, વિકલ્પોમાં એ પોતે જાતે અટકીને રહ્યો છે. અનેક પ્રકારે એ વિચાર કરે છે એટલે વિકલ્પોમાં એ પોતે રહ્યો છે, એટલે એ વિકલ્પો તો આપોઆપ ઉઠે છે, એ કોઈના કરાવ્યા થતા નથી, કોઈને કારણે વિકલ્પો થતા નથી. એટલે એવી વિકલ્પોની જાળ એ નય પક્ષની જાળ એ વિકલ્પોની જાળને એ ઓળંગી જઈને જ્ઞાની પુરુષ અંદર અને બહાર સમતા રસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા સ્વાનુભૂતિ માત્ર એક પોતાના ભાવને પ્રાપ્ત કરે છે. એ વિકલ્પની જાળને છોડીને જ્ઞાની પુરુષ પોતાનો કેવો સ્વભાવ છે, સમતા રસરૂપી એક રસ જેનો સ્વભાવ છે એવી અનુભૂતિ એને એ પ્રાપ્ત કરે છે, એને એ પામે છે. અને એના પછી છેલ્લો 23મો કળશ કહે છે, એમાં નય પક્ષના ત્યાગની ભાવનાનું એ છેલ્લું કાવ્ય છે. એમાં કહે છે 91મા કળશમાં કે ઇન્દ્ર જાલમિદમ એવ મુચ્છલત પુષ્કર લોકચલ વિકલ્પવી ચિભિ યસ્ય વિસ્ફુરણ મેવ તત્ક્ષણમ કૃતસ્નમસ્તિ તદસ્મી ચિન્મહ. 91મા શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે પુષ્કળ ઉત્ચલ વિકલ્પ વિચિભી ઉચ્છલત ઇદમ એવમ કૃતસ્ન ઇન્દ્રજાલમ. એટલે પુષ્કળ મોટા ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઉઠતી આ સમસ્ત ઇન્દ્રજાળને યસ્ય વિસ્ફુરણમ એવ તત્ક્ષણમ અશ્યતિ તત્ચિન્મહ અસ્મિ. આ સમસ્ત ઇન્દ્રજાળને જેને સ્ફુરણ માત્ર જ ભગાડી મૂકે છે તે ચિન્ માત્ર તેજ પુંજ હું છું. આ પુષ્કળ મોટા ચંચળ વિકલરૂપ તરંગો વડે ઉઠતી ઇન્દ્રજાળ સમસ્ત ઇન્દ્રજાળને જેનું સ્ફુરણ માત્ર જ ભગાડી મૂકે છે તે ચિન્ માત્ર તેજ પુંજ હું છું. ચૈતન્યનો અનુભવ થતા સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇન્દ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે એવો ચિત્ત પ્રકાશ હું છું. આ વિકલ્પોની જાળ તરત જ નાશ પામે છે. વિકલ્પરૂપી જાળ ક્યારે નાશ પામે છે કે તરત જ નાશ પામે છે એટલે કે જેવો હું પોતે મારા સ્વભાવને અનુભવું છું કે તે જ ક્ષણે તત્ક્ષણે તે જ સમયે એ વિકલ્પોની જાળ તૂટી જાય છે, નાશ પામે છે. આ તરફ મને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે અને પેલી તરફ બધા વિકલ્પો સમી જાય છે, કોઈ વિકલ્પ રહેતો નથી. ચૈતન્યનો અનુભવ થતાની સાથે જ સ્ફુરણ માત્ર જ એની એને ભગાડી મૂકે છે એવી વિકલ્પની જાળને બગાડી મૂકે છે. ચૈતન્યનો અનુભવ થતા સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇન્દ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે. એવો હું ચિત્ત પ્રકાશ છું, હું જ્ઞાન પ્રકાશ છું, હું એવો ભગવાન આત્મા છું. તો આ રીતે આપણે બધા કળશ એક સાથે અહીંયા પૂરા કર્યા છે. હવે આ ઉપર પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે આ કળશના પ્રવચનમાં, એના કેટલાક અંશો આપણે આવતી વખતે લઈશું અને થોડોક વધુ વિસ્તાર એનો સમજીશું અને એ પછી આગળની ગાથામાં જઈશું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી Thank you.